જાગૃતિ બેન યવતમાનથી તમારો સવાલ છે કે એક ભાઈની દલીલ છે, આપણે દારૂ નથી પીતા, નોનવેજ નથી ખાતા, પણ ફ્રેન્ડ ખાતા હોય પીતા હોય તો આપણે એની સાથે બેસીને કેમ ના જમી શકીએ? જાગૃતિ બેન, પહેલા તો એ ભાઈને કહો કે તમે પોતે પણ સુબોધીબેનને પર્સનલમાં સવાલ પૂછી શકો છો, કોઈ પણ પૂછી શકે છે. હવે સાંભળો, તમે ગુજરાતી કહેવત સાંભળી હશે કે કાળા જોડે ધોળો બેસે, વાન ના આવે પણ શાંતો આવે. બસ એવું જ છે, તમે ભલે ના ખાતા હો પણ તમારા ફ્રેન્ડના ભાણામાં પીસાયું હોય તો તમને એની સુગંધ તો આવે ને. ને ક્યારેક એવું પૂછાય પણ જાય કે બહુ અચ્છા સ્મેલ આ રહા હૈ, ક્યા હૈ યે? તમારો ફ્રેન્ડ કહેશે કે અરે ચક તો સહી, બાદ મેં બતાતા હું. તમને થશે કે આટલી સરસ સુગંધ આવે છે તો લાવ જરા ચાખી જોઉં, અને થોડું મોંમાં મૂક્યું. ફ્રેન્ડે આગ્રહ કર્યો, થોડું વધારે ખાધું. પછી ખબર પડી કે આ તો નોનવેજ આઈટમ છે, એટલે જરા સૂપ પણ ચડી. એમ થયું કે મેં ક્યાં ખાધું, ઠીક છે પણ સ્વાદ સારો લાગ્યો એટલે ખાધું, પછી બધું ભૂલી જશું. થોડા દિવસ પછી પાછો એ સ્વાદ યાદ આવશે, પાછું થોડું ખાવાનું મન થશે. શરૂઆતમાં બે ચાર વાર સંકોચથી ખાશો, પછી મજેથી ખાશો. નોનવેજ ખાનારા ફ્રેન્ડની સાથે બેસીને ખાવાથી આવું પરિણામ આવી શકે છે કે તમે પણ ખાતા થઈ જાઓ. ખ્યાલ આવે છે? ધારો કે કોઈ દારૂડિયા મિત્રની જોડે તમારી બેઠક ઉઠક છે. ક્યારેક ક્યારેક કોઈ વાતને લઈને તમે ખૂબ જ ઉદાસ છો. તમારો દારૂડિયો મિત્ર કહેશે, અરે ઇતના ક્યાં ઉદાસ હૈ, લેને દો ઘૂંટ પી લે ઓર ચેન સે સો જા. બે ઘૂંટથી થયેલી શરૂઆત ક્યારે બે પેગ પર પહોંચી જશે ને ખબર નહીં પડે. ચાદરમાં એક છીંડું પડ્યું હોય ને તો એને ફાટતા વાર ન લાગે. એટલે જ જે ગામ જવું નહીં એનું નામ લેવું નહીં. બને ત્યાં સુધી આવા મિત્રો રાખવા જ નહીં. અને મિત્ર બન્યા પછી ખબર પડે કે આ ગ્રુપમાં નોનવેજ ને દારૂવાળા મિત્રો છે તો ધીરે ધીરે ગ્રુપમાંથી ખસી જવું. હાથે કરીને પોતાના પગ પર કુહાડી મારવી ને. વળી આવા જે ફ્રેન્ડ્સ હોય ને, આવા મિત્રો, પોતાના આવા ખોરાકને કારણે ક્રોધી અને અત્યંત નિષ્ઠુર સ્વભાવના હોય, એની સોબત કરવાથી આપણું મન પણ નિષ્ઠુર બનતું જાય. આવા મિત્રોને હવા ન અપાય, પણ આવા મિત્રો તરફથી આવતી હવાને બંધ કરી દેવા. બીજી વાત, તમે તમારા ધર્મનું ઊંડું જ્ઞાન તો ધરાવતા નથી, એટલે આવા મિત્રો તરફથી આવતા ધર્મ સંબંધી કેટલાક સવાલોનો જવાબ તમે એમને સંતોષકારક નહીં આપી શકો. એટલે તમારો ફ્રેન્ડ એના દીઠ વિચારો તમારા પર ઠોકી બેસાડશે. થોડા વખત પછી તમને એમ લાગશે કે ચાલો આનું કેવું સાચું તો છે, ધર્મ તો એ જ અપનાવવા જેવો છે. એમ કરીને મળેલો અમૂલ્ય ધર્મ પરિવર્તન કરી નાખશો. એવું પણ બની શકે, આ બધું જ બની શકે. પાંચ ફ્રેન્ડ સાથે મળીને જમતા હોય, એમાં તમે એક જ નોનવેજ ન ખાતા હોય ને દારૂ ન પીતા હોય તો બીજા ચાર ફ્રેન્ડ ભેગા થઈને તમારી ફિરકી ઉતારશે, હંસી મજાક પણ ઉડાવશે. અને એની જો દિમાગ પર અસર થઈ ગઈ, મગજ પર અસર થઈ ગઈ, તો ડિપ્રેશનમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. વળી તમે તમારા નોનવેજ ખાનારા અને દારૂ પીનારા ફ્રેન્ડ સાથે બેસીને ખાતા પીતા હશો તો પછી તમારા છોકરાઓને નોનવેજનો છોછ નહીં રહે. તમે ભલે ના ખાઓ, પણ તમારા બાળકો એમના બાળકો સાથે રહીને આરામથી નોનવેજ ખાતા થઈ જશે, અને પછી તમે તમારા છોકરાઓને કાંઈ નહીં કહી શકો, કેમ કે તમે તમારી નજરમાં ગુનેગાર છો. તો બહેતર છે કે પાણી પહેલા પાળ બાંધવી, કાદવમાં પગ મૂકીએ તો છાંટા ઉડવાના જ છે, માટે સમજીને જ આગળ વધું. ખ્યાલ આવે છે? This audio is by Subodhi Masala. My contact number is 88500885 67. આવા સવાલના જવાબ ઓડિયો દ્વારા સાંભળવા માટે મારા ગ્રુપમાં મેમ્બર થઈ જાઓ. વોટ્સએપ પર અને ટેલિગ્રામ પર થઈને 16 પ્રવચન ગ્રુપ ચાલે છે. લિંક માટે મને અથવા કોઈ પણ એડમિનને મેસેજ કરો. ઓકે. સંદીપભાઈ, તમારો સવાલ છે કે મન, વચન અને કાયાને સ્થિર કરી ઉદીર્ણામાં આવેલી કર્મ પ્રતરોને ક્ષમતા ભાવે વેદવાથી કર્મની નિર્જરા થશે, પણ મન, વચન, કાયાને 24 કલાક સ્થિર રાખવા પોસિબલ છે? પ્રેક્ટિકલ છે? કોઈ પણ એક યોગમાં આશ્રવ તો થઈ જ જાય, તો સંભર કરતા આશ્રવ વધતો રહેવાનો, તો આત્મા પરનો કર્મનો સ્ટોક ઘટે કેવી રીતે? સંદીપભાઈ, મન, વચન ને કાયાની સ્થિરતા 24 કલાક તો ન થઈ શકે. તીર્થંકર ભગવતોને પણ 48 મિનિટ પછી ધ્યાનની એટલે કે શુભમાં જઈ પાછું શુદ્ધમાં કે શુક્લમાં આવવું પડે. તો આપણે તો કંઈ જ નથી હજી, એટલે એ તો સ્વાભાવિક છે કે 24 કલાક તો નથી જ થવાનું. પણ 24 કલાકમાંથી જેટલો પણ ટાઈમ થાય, સમજી લો કે 24 કલાકમાંથી 1 કલાક ધ્યાનમાં જાઓ છો, મન, વચન, કાયને સ્થિર કરો છો. 1 કલાકમાં 2-5 મિનિટ કરીને 20-25 મિનિટ એવી જાય કે જેમાં સંપૂર્ણપણે મન, વચન, કાય સ્થિર થયા, તો એ 25 મિનિટમાં તમારી કર્મની ઘણી બધી પ્રતરો નિર્જરી જાય. આ સકામ નિર્જરા છે. સકામ નિર્જરા એટલે આ રીલ ફાસ્ટ ફરે અને કર્મોની નિર્જરા થતી જાય. તો ભલે 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ જેટલી પણ તમારા મન, વચન, કાયની સ્થિરતા રહી ને જેટલા પણ કર્મ ઉદીર્ણામાં આવ્યા ને ઉદીર્ણામાં આવ્યા પછી પણ ક્ષમતા ભાવે એમાંથી પસાર થયા, તો એટલા કર્મ નિર્જ રહે તો થોડુંક તો ઓછું થાય ને. આજે આખું સમજી લો કે 1000 કિલો જેટલું છે, એમાંથી 10 ગ્રામ જેટલું તો ઓછું થાય ને. અરે 1 ગ્રામ જેટલું તો ઓછું થાય ને, પણ કરશો જ નહીં તો ક્યાંથી ઓછું થશે? તો ભરાતું જ જવાનું, ખાલી થવાનું તો નામ જ નહીં લે. પણ આજે થોડું થોડું ખાલી થતા સમજી લો કે 5 કિલોગ્રામ જેટલું ઓછું થયું, તો તમારા આત્માના ઉપરથી એટલા કર્મોના પડ ઓછા થયા. તો આત્માની શક્તિ ખીલશે. જેમ જેમ પ્રતરો નિજરાતી જશે, તેમ તેમ તમારા આત્માની શક્તિ ખીલવાની જ છે. ને જેમ જેમ આત્માની શક્તિ ખીલશે, વધારે ને વધારે તમે ધ્યાનની અંદર સ્થિર થતા જશો, મન, વચન, કાયની સ્થિરતા વધતી જશે, નિર્જરા કરવાની શક્તિ વધતી જશે, અને વધતા વધતા જેટલા પણ કર્મ નિર્જરી નાખ્યા એટલો ભાર ઓછો થશે. એટલા માટે તો સામાયિક આપ્યું કે તમે 48 મિનિટ તો કર્મને નિર્જરા કરો, 24 કલાક તો તમે નથી કરી શકવાના. એ 48 મિનિટમાં 5-10-25 મિનિટ એવી જશે કે તમે મન વચન કાયાને સ્થિર કરી કર્મને નિર્જરા કરતા જશો, કર્મને પ્રતરો, જેટલી જેટલી નિર્જરાતી જશે આત્માની શક્તિ એટલી એટલી વધતી જશે, અને આત્માની શક્તિ જેટલી વધશે એટલી પાછી નિર્જરવાની શક્તિ વધતી જશે. એમ કરતા કરતા એવો સમય આવશે, એવો ભાવ મળશે, કેમકે આ જેટલું નિર્જરી ગયું ને એ ગયું, હવે એ તમારી સાથે નહીં આવે. કર્મો ગયા એટલા ગયા, એટલો આત્મા હળવો થઈને અહીંથી બીજે જશે. એટલે એ પ્રકારનો જન્મ, એ પ્રકારની સગવડ, એ પ્રકારની સમજણ, એ બધું ઓટોમેટિક મળશે. અને વધુ એમાં ઇન્વોલ્વ થવા માટે નહીં, પેલા આગળના જમાનામાં લોકો 50 વર્ષ પછી વાનપ્રસ્થ આશ્રમ હતું, જંગલમાં જતા રહેતા હતા, કારણ કે ત્યાં પછી મિનિમમ પાપ હોય. જંગલમાં ચાલ્યા જાય એટલે સંસારિક કેટલા બધા પાપ ઓછા થઈ જાય, એટલે ત્યાં મિનિમમ પાપ હોય એટલે આશ્રમ ઓછો થઈ જાય અને નિર્જરા વધતી જાય. મહાવીર ભગવાન પોતે છેલ્લા ભાવમાં કર્મનો ઢગલો જે બાકી હતો નિર્જરવા માટે 12.5 વર્ષ સુધી મૌન અને ધ્યાનની સાધના કરી કે નહીં, અને એમાં કેટલાય મહિનાઓના મહિનાઓ સુધી તો ખોરાક પણ નહોતો લીધો, તો એ બધો આશરો ઓછો થયો ને, અને શક્તિ ખીલી. આટલા વર્ષે એ શક્તિ ખીલી ને એમ કરતા કરતા નાબૂદ થયું ને. એટલે એક પ્રક્રિયા ચાલુ થઈ જાય તો ધીમે ધીમે ચોક્કસ આગળ વધાય. કર્મ નિર્જરવા માટે મનની સ્થિરતા જોઈ, અને મનની સ્થિરતા માટે પાપમાંથી પાછા હટવું એ પહેલી શરત છે. પાપમાં ગળાડૂબ બેસેલો માણસ મનની સ્થિરતા કરી જ ના શકે, એટલા માટે તો સામાયિક આપ્યું. વધુ નહીં તો 48 મિનિટ પાપમાંથી પાછા હટીને મનને સ્થિર, પેલા પ્રતિજ્ઞા લઈએ છે સામાયિકમાં, ત્રણેય યોગથી કોઈ સાવધ્ય યોગ નહીં કરું મન વચન ને કાયદ, તો એ પાપમાંથી પાછા હટવાની પ્રતિજ્ઞા લેવી એ પહેલી શરત છે, એ પાળવી અને પછી એમાંથી તમે બહાર નીકળી શકો. તો 48 મિનિટમાં જે ઉદીરણામાં આવેલી કર્મની પ્રતરોને ક્ષમતા ભાવે નિર્જરી નાખ, એના માટે તો સામાયિક આપ્યું. હજી વધુ આગળ વધવું છે તો પૌષધ કરીને 24 કલાક પાપમાંથી પાછો વળતી અને મનને સ્થિર કરી કર્મને નિર્જરા કર. હજી આગળ વધવું છે, જેમ જેમ તમે નિર્જરા કરતા જશો એમ આત્મા આ બધામાં વધુમાં વધુ આગળ વધતો જશે. તો હજી આગળ વધવું છે તો ચારિત્ર લઈ લે, જિંદગીભર વધુમાં વધુ પાપમાંથી પાછો વળીને મન વચન કાયાને સ્થિર કરી કર્મોનો ખતમો કર, અને જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો મેળવ, શાશ્વત સુખને પામ. બરાબર ને? એકદમ 1+1=2 જેવી વાત છે. મનને કેમ સ્થિર કરવું, ઋષિ મુનિઓએ એના માટે કયા કયા ઉપાય અજમાવ્યા, એમાં કયો ઉપાય કારગર નીવડ્યો, બધી જ છણાવટ પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2 સવાલ નંબર 198-260માં બધી જ છણાવટ કરી છે. બુક ફ્રી ઉપચાર છે, પ્રાપ્તસ્થાનમાંથી બુક મેળવી લો ને વાંચો, સમજો, ન સમજાય તો પૂછો ને આચરણમાં મૂકો તો જરૂર આગળ વધી શકાય એવું છે. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. બોરીવલીથી જાગૃતિ બેન, તમારો સવાલ છે, અળગણ પાણી અને કાચું પાણી એ બંનેમાં ફરક શું? બંનેમાં જીવો તો છે જ, તો તફાવત શું? જુઓ જાગૃતિબેન, કાચું પાણી અળગણ પણ હોઈ શકે અને કાચું પાણી ગળેલું પણ હોઈ શકે. બીજી રીતે કહીએ તો ગળેલું અને અળગણ બંને પાણી કાચું હોઈ શકે. એટલે તફાવત તમારે જાણવો હોય તો ગળેલા અને અળગણ પાણીમાં અને કાચા તથા ઉકાળેલા પાણીમાં જાણી શકાય. ગળનાથી જે પાણી ગળીએ તેમાં ગળનાના ઉપરના ભાગમાં આંખેથી દેખી શકાય તેવા જીવજંતુ, કચરો વગેરે અટકી જાય છે, અને અમુક જીવો જે આંખેથી જોઈ નથી શકાતા પણ અતિ સૂક્ષ્મની સરખામણીમાં થોડા સ્થૂળ છે તે પણ ગળનામાં અટકી જાય છે. એટલે ગળેલા પાણીમાં આવા વિઝિબલ અને અમુક ઇનવિઝિબલ એ જીવો રહેતા નથી. એ બધા ગળનામાં અટકી જાય છે. અને જે જીવો ગળના પર અટક્યા છે એને આપણે સંખારો કહીએ છીએ. આ શબ્દ કદાચ અત્યારની પેઢીને તો ખબર પણ નહીં હોય, તો એને શું કહેવાય? ગળનાનો સંખાર, પાણીનો સંખાર. એ સંખારાને બીજા પાણી સાથે વહારી દેવો જોઈએ. જો એને ગળનાને એમને એમ નીચોવી નાખીએ કે સુકાવા દઈએ તો તે જીવો પણ સુકાઈને કે કચડાઈને મરી જાય. એટલે તમારું ગળવાનો કોઈ અર્થ ના રહે. અમે તો નાના હતા ત્યારે અમને શીખવાડતા હતા કે સંખારો આવી રીતના કાઢવાનો. નળને બાંધેલી થેલીમાંથી પણ આ રીતે સંખારો પાણી સાથે કાઢી નાખવો જોઈએ. ખ્યાલ આવ્યો? અળગણ પાણી અને ગળેલું પાણી બંને કાચું પાણી જ છે, પણ ગળ્યા પછી જે કાચું પાણી ગળેલું રહ્યું ને તેમાં પણ આપણે જે પાણી ગળી નાખ્યું ને એમાં પણ આંખેથી દેખી ન શકાય એવા સૂક્ષ્મ જીવો તો છે જ. તે પાણી જે છે ગળેલું પાણી એમાં સૂક્ષ્મ જીવો તો છે, જેને તમે ઉકાળી નાખો તો ઉકાળા પાણીમાં પછી 8 કલાક સુધી નવા જીવો ઉત્પન્ન થતા નથી. એટલે ફરક કાચા પાણીના ને ઉકાળેલા પાણી. 8 કલાક પછી તે પાણી વાપરી નાખવું જોઈએ, 8 કલાક સુધીમાં. નહીં તો પછી વધ્યું હોય તો એને ખુલ્લામાં પરથવી દેવાનું. ખ્યાલ આવ્યો? તેમાં પછી જીવોની ઉત્પત્તિ થઈ જાય ફરીથી. ઓકે, તો ખ્યાલ આવ્યો ને તમને તમારા સવાલના જવાબનો? This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.